તારીખ 9/6/1991 શ્રી ચિદવિલાસ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 5.
એના આધારે જાણપણું કરવું, એના આધારે જ્ઞાન ક્રિયા જો પરિણમે તો સંવર્ણ મોક્ષનું કારણ છે, આ સિવાય બીજું કોઈ મોક્ષનું કારણ નથી. આટલો સંક્ષેપ કરી નાખ્યો. આચાર્ય મહારાજ ઉપયોગમાં ઉપયોગ નહીં, ઉપયોગ ક્રોતાદી, ક્રોતાદી કયો કે વિભાવ કયો, વિભાવમાં જ્ઞાન નથી, જ્ઞાનમાં જ જ્ઞાન છે. આ જ્ઞાન અનુભવ સ્વરૂપ છે, જ્ઞાન ક્રિયામાં રહેલું જ્ઞાન અનુભવ સ્વરૂપ છે, ન તો પર્યાય સ્વરૂપ છે, ન તો દ્રવ્ય સ્વરૂપ છે, જેવું છે તેવું છે. એટલે એમાં દ્રવ્ય પર્યાયનો ભેદ નહીં હોવાથી નિર્ભેદ છે, અથવા અનુભવ સ્વરૂપ છે, અવલંબનનો વિષય છે, આધાર લેવાનો વિષય એ છે. ભાઈ ની ઘૂંચ ઉકલી ગઈ, અજીત ભાઈ ની ફરતા ઠીક થઈ ગઈ ત્યાં. આનો ભાઈ કેમ કે છે કે સમજાતું નથી, એક કોર થી કે છે કે નિત્ય છે ને બીજી કોર થી કે છે કે નહીં નિત્ય અનિત્ય એ કઈ નથી. આ તે શું, જો કેવળ નિત્ય જ હોત, આપણે તર્ક લડાવીએ કે જો સ્વભાવ કેવળ નિત્ય હોત તો પર્યાયમાં આવત નહીં, જ્ઞાન ક્રિયામાંથી જડત નહીં. ત્યાં તો એમ આચાર્ય મહારાજે કહ્યું છે કે જ્ઞાન ક્રિયા અને જ્ઞાનનું અભિન્નપણું છે, અભેદપણું છે, એવી વાત લીધી છે. અને જો કેવળ પર્યાયમાં જ હોત તો ત્રિકાળી ન હોત, તો ત્રણેય કાળે એનું અસ્તિત્વ ન હોત, માટે અનુભવ સ્વરૂપ છે. માટે જ્ઞાન કે જે જાણન ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે, જ્ઞાન પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. કેવા રૂપે અત્યારે પ્રતિષ્ઠિત છે કે જાણન ક્રિયાના રૂપમાં પ્રતિષ્ઠિત છે. ફરીથી, જ્ઞાન કે જે જાણન ક્રિયા રૂપે પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહેલું છે, તે જાણન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે જ્ઞાન જ્ઞાનમાં જ છે. અભિન્નપણું લઈ લીધું, ક્રિયા અને સ્વભાવનું અભિન્નપણું લીધું, જ્ઞાન જ્ઞાનમાં જ છે. પછી કૌંસમાં એનું સ્પષ્ટીકરણ કર્યું છે કે જ્ઞાનનું સ્વરૂપ જાણન ક્રિયા છે. અહીંયા જાણન ક્રિયા તે જ્ઞાનનું સ્વરૂપ લીધું, માટે જ્ઞાન આધે અને જાણન ક્રિયા આધાર છે. જાણન ક્રિયાના આધારે જણાય છે જ્ઞાન. નહીતર તો ગુરુદેવ એમ કહેતા હતા કે દ્રવ્યનો આધાર લેવાનો હોય અને પર્યાય આધાર લેવો પડે દ્રવ્યનો. અહીંયા બીજી વાત છે કે પ્રવચનમાં સ્પષ્ટીકરણ આપતા, અહીંયા કે બીજી વાત છે, અહીંયા પર્યાય આધાર છે અને જ્ઞાન આધેય છે. કે તું મેળવીશ ક્યાંથી, ક્યાંથી તને જડ છે જ્ઞાન? પછી જાણન ક્રિયામાંથી, જાણન ક્રિયાના આધારે મળવાનું છે. માટે અહીંયા જાણન ક્રિયા આધાર છે અને જ્ઞાન આધેય છે. જાણન ક્રિયા આધાર હોવાથી એમ કર્યું કે જ્ઞાન જ આધાર છે, કારણ કે જાણન ક્રિયા અને જ્ઞાન જુદા નથી, આધાર આધેય અભિન્ન છે. આ રીતે એમ સીધું થયું કે જ્ઞાન જ્ઞાનમાં જ છે. નહીં, આધાર એટલે જેના આધારે મળે તે આધાર, એટલે અધિકરણ, જેના આધારે જડે તે. નહીં, મારફત માં વડે દ્વારા આવે છે, ત્રીજી વિભક્તિ આવે છે, આ સાતમી વિભક્તિ છે વિભક્તિની દ્રષ્ટિએ. સાધનમાં બધા સાધન જ છે, સાતે સાત જે વિભક્તિ છે એ સાધનની છે. આમ તો છ વિભક્તિ છે, છઠ્ઠી તો છે ને એ સંબંધની જ છે ખાલી. ત્યારે સાતમાંથી છઠ્ઠી છે એ સંબંધની છે, ને બાકીની જે છે ને એ કરણ રૂપે છે, એટલે સાધન રૂપે છે. કર્તા થાય, કર્મ થાય, સાધન થાય, સંપ્રદાન થાય, અપાદાન થાય અને આધાર થાય, એ છે છ કારકો છે. છ કારકો છે, સાત વિભક્તિમાં છ કારકો છે, એમાં સાતમી વિભક્તિમાં જાય છે. છઠ્ઠી વિભક્તિ જે છે વ્યાકરણમાં, એ છઠ્ઠી વિભક્તિ સંબંધ વિભક્તિ કહેવાય છે. નો ની નું ના આપણે ગુજરાતી વ્યાકરણમાં, એટલે ફલાણા નો ફલાણા ની એમ. આ આ આત્માનો દેહ છે તો આત્માને દેહને સંબંધ પકડ્યો એમ. એટલે જેનો જેની જેનું નો ની નું ત્રણે પુરુષની સ્ત્રીલિંગ ને નાની અતરલિંગ એ સંબંધ વિભક્તિમાં જાય છે. એ બહુ સમર અધિકારની પહેલી ગાથાની અંદર બહુ મુદ્દાનો વિષય ચર્ચો છે, અને એટલા માટે રાગાદીને એટલે ક્રોધાદીને કે વિભાવને ને જ્ઞાનને અત્યંત ભિન્નપણું સ્થાપવા માટે આધાર આદેય સંબંધ નથી એ વાત આમાં લીધી છે. એટલા માટે એ વાત લીધી આધાર આદેય સંબંધની કે જીવ અનાદિથી મિથ્યાત્વ અવસ્થામાં રાગનો આધાર લઈને પ્રણમે રહ્યો છે. જ્યાં સુધી જીવ રાગનો આધાર છોડતો નથી ત્યાં સુધી એનું બહિર્મુખપણું છૂટતું નથી, કેમ કે રાગ જ્ઞાનથી બાહ્ય છે. અને જ્યારે જ્ઞાન જ્ઞાનના આધારે પ્રથમ પહેલું વહેલું આવે છે ત્યારે સ્વરૂપ નિશ્ચય અને સ્વરૂપ લક્ષ થઈ જાય છે. ત્યારે એને રાગનો અભાવ કર્યો છે એમ ગુરુજીએ કહ્યું. પહેલી વહેલી અંતર્મુખની શરૂઆત, સ્વસંમુખતાની શરૂઆત ત્યાંથી થઈ આંશિકપણે. એટલે જ્ઞાનનો આધાર લેવા માટે જ્ઞાન ક્રિયાની જરૂર છે. જ્ઞાનથી રાગ જુદું છે, રાગ ક્રિયાથી એને જુદું પડ્યું. માટે રાગ અને જ્ઞાનને આધાર આદેશ સંબંધ નથી એ બતાવવા માટે અહીંયા પહેલી વહેલી પ્રદેશ ભેદની વાત અહીંયા કરી છે, આ ગાથામાં કરી છે. અત્યંત ભિન્નતા બતાવવા માટે રાગના પ્રદેશ જુદા છે અને જ્ઞાનના પ્રદેશ જુદા છે એ વાત જયચંદજીએ ભાવાર્થમાં લીધી. આચાર્ય મહારાજે આધાર આદેશ સંબંધની વાત કરી જયચંદજીએ, એને પ્રદેશ ભેદ લઈને ચોખ્ખું કરી નાખ્યું. સંવર કહો, વિધિ કહો, ધર્મની વિધિ કહો, ધર્મ કહો, મોક્ષનો માર્ગ કહો, મોક્ષનું કારણ કહો. વિધિમાં જાય છે, પ્રદેશ ભિન્નતાની વાત વિધિમાં જાય છે. કેમ કે સ્વરૂપ આશ્રય કરાવવો છે, આધાર લઈને શું કરવો છે, સ્વભાવના આધારે પરિણમન થાય તે સ્વભાવરૂપ થાય, સ્વભાવના આધારે થયેલો સ્વભાવ પરિણમન રૂપ થાય. એટલે તો એમ કહ્યું કે જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાનને શોધવું અને જ્ઞાનના આધારે જ્ઞાન ક્રિયાનું પરિણમન કરવું, બસ આમાં બધી વાત આવી ગઈ. આરાધનાની પૂરી વાત આવી ગઈ, આ તો સંક્ષેપ છે. આ 181-82 પૂરી આટલા માટે, પછી અત્યંત ચિંતા માટે પ્રદેશ લેવો એ જોર દેવાની વાત છે. દીપચંદજીએ પણ જ્ઞાનથી ઉપાડ્યું છે કે જ્ઞાનનું લક્ષણ જાણપણું છે, કેમ કે ક્રિયા થાય છે ને જાણવાની ક્રિયા, જ્ઞાન જાણપણા રૂપ પરિણમે છે. અહીં પ્રશ્ન થાય છે કે જ્ઞાનની સિદ્ધિ એટલે પ્રસિદ્ધિ જાણપણાથી છે કે પરિણમનથી છે, તો ઉત્તર એમ કે છે કે પરિણમનથી છે. જાણપણું તો ગુણ છે, જાણપણું તો ગુણમાં છે એમ કે જાણવાના ગુણમાં જાણપણું છે પણ પરિણમન નથી. માટે સિદ્ધિ કહો પ્રસિદ્ધિ કહો એ ક્રિયાથી છે, પરિણમનથી છે. તેનું સમજ જાણપણા વિના તો જ્ઞાનનો અભાવ થાય અને પરિણમન વિના જાણપણું હોય નહીં. જાણપણું ગુણ છે, પરિણમવું તે પર્યાય છે. પર્યાય વિના ગુણ હોય નહીં અથવા પર્યાય વિના ગુણ પ્રગટ થાય નહીં. ગુણ પર્યાયમાં પ્રગટે છે એમ કહેવું છે. અહીંયા આ વિષય ઉપાડ્યો છે પ્રકરણમાં એમણે. ગુણ પર્યાયમાં, પર્યાય વિના ગુણ હોય નહીં, ગુણ વિના પર્યાય હોય નહીં, બે એમ ના ભાવી લીધું. અહીં તો પર્યાય વડે ગુણ છે અથવા ગુણ અને પર્યાય અવિનાભ આવી છે. ત્યાં ફરી પ્રશ્ન ઉપજે છે. હું વિષય ચોખ્ખો કરે છે પ્રકરણની અંદર, ફરી પ્રશ્ન ઉઠાવે છે પોતે કે પર્યાય ક્રમવર્તી છે અને ગુણ તો યુગપત એટલે ત્રિકાળી છે, તો ક્રમવર્તીથી યુગપત ગુણની સિદ્ધિ કઈ રીતે થાય છે? ચોખ્ખું કરવું છે તેનું સમાધાન. કે ગુણની સિદ્ધિ પર્યાયથી જ છે. શું કીધું? ગુણની સિદ્ધિ પર્યાયથી છે એમ કહો કે દ્રવ્યની સિદ્ધિ પર્યાયથી છે એમ કહો કે સ્વભાવની સિદ્ધિ પર્યાયથી એમ કહો? બધી એક જ વાત છે. ગુણની સિદ્ધિ પર્યાયથી છે તે કહીએ છીએ, હવે એ બતાવીએ છીએ. અગુરુ લઘુ ગુણની સિદ્ધિ પર્યાય વિના થતી નથી. અગુરુ લઘુ ગુણ છે એ ષડગુણ આનિવૃત્તિ એવું પરિણમે છે, ત્યારે જ એ ગુણની સિદ્ધિ થાય, નહીંતર કેમ ખબર પડે? અથવા અનંત ગુણો છે એમાં કેમ ખબર પડે? એના પરિણમન વગર આ ગુણ આવો છે ને આ ગુણ આવો છે એમ કેમ ખબર પડે? ગુણની સિદ્ધિ પર્યાય વગર થઈ શકે. એ જ પ્રમાણે સર્વગુણોમાં જાણો. અગુરુ લઘુ ગુણનો વિકાર, વિકાર એટલે એ પરિણમનો, વિકાર એટલે વિશેષ કાર્ય, કારણ કે એ તો શુદ્ધ જ પરિણમ છે, તે ષડગુણી વૃદ્ધિ હાનિ છે. જો ષડગુણી વૃદ્ધિ હાનિ ન હોય તો અગુરુ લઘુપણું પણ ન હોય. જો સૂક્ષ્મ ગુણનો પર્યાય ન હોય તો સૂક્ષ્મ ગુણ ન હોય. અગુરુ લઘુ ગુણ સૂક્ષ્મ છે પણ એ સૂક્ષ્મ ગુણનો પર્યાય ન હોય તો સૂક્ષ્મતા કેવી રીતે આવે? જ્ઞાન સૂક્ષ્મ, દર્શન સૂક્ષ્મ, તે સૂક્ષ્મ ગુણના પર્યાય છે. તેથી પર્યાય સાધક છે અને ગુણ સિદ્ધિ સાધ્ય છે. જો આ સાધ્ય સાધક ભાવ ઉતારો. પર્યાય સાધક છે અને ગુણ સિદ્ધિ તે સાધ્ય છે, છે ને? પર્યાય વડે ગુણની સિદ્ધિ છે એ ત્રીજી વિભક્તિ છે, અને પર્યાયના આધારે ગુણની સિદ્ધિ છે એ સાતમી વિભક્તિ છે. બે સાધન જ છે સિદ્ધ કરવાના. વ્યાકરણમાં તો ખ્યાલ આવે ને, વ્યાકરણમાં તો સાથે સાત વિભક્તિ છે. તે સાત પ્રકારે એક કાર્ય કરવામાં સાત વિભાગ પાડી શકાય છે, એને વિભક્તિ કહે છે. વિભાગની ક્રિયા કરે તે વિભક્તિ. સાત પ્રકારે વિભાગ પાડી શકાય, કોઈ પણ પદને સાત વિભક્તિમાં વહેંચી શકાય છે. અને વચનમાં એક વચન, દ્વિવચન અને બહુવચનમાં વહેંચી શકાય. સાત વિભક્તિ અને ત્રણ વચનથી 21 પદ થાય. કોઈ પણ પદ આપો એના 21 પદ હોય. સંસ્કૃત વ્યાકરણમાંની અંદર આ વિષય બહુ ચોખ્ખો છે બીજા બધી ભાષા કરતાં. ને સંસ્કૃત વ્યાકરણમાં એવા 21 પદના બધા ઘણા બોલ આવે, સેંકડો હજારો પદ આવે. જેની સ્મૃતિ બહુ હોય એને જ સંસ્કૃત ભાષા આવડે કે ભાઈ આ પદનો, આ વિભક્તિનો આ પદ કેવી રીતે છે, એ જ એનો અર્થઘટન કરી શકે સંસ્કૃત ભાષામાં. એ ભાષા એ રીતે વિશાળ બને છે. જે પ્રાથમિક વ્યાકરણ છે એની અંદર તો મુખ્ય મુખ્ય જે પદો છે એ લીએ છે, પણ તોય ઘણા થાય છે. હા, આમાં દ્વિવચન આવે છે. એક સંસ્કૃતમાં દ્વિવચન આવે છે, બાકી બધામાં એક વચન અને બહુવચન આવે. ત્યારે સંસ્કૃતમાં એક વચન, દ્વિવચન અને બહુવચન એમ ત્રણ પદ આવે છે અને સાત વિભક્તિ આવે. બધાના 21 થાય. ભણતા હતા ત્યારે બહુ યાદ રહેતું હતું, બધા જેટલા હોય એના 21 પદ કરી નાખી, ગોખી જ નાખી. ગમે એક પદ પૂછો પછી ફટાફટ આવડે. ષ ષડગુણી વૃદ્ધિ હાનિનું સ્વરૂપ શું છે એવો પ્રશ્ન થયો, તેનું સમાધાન કે સિદ્ધ ભગવાન છે તેમને વિશે ષડગુણી વૃદ્ધિ હાનિનું સ્વરૂપ કહીએ છીએ. અહીંયા માત્ર દ્રષ્ટાંતરૂપ કથન છે, બાકી અગુરુ લઘુ ગુણનું સૂક્ષ્મ પરિણમન તો આગમ ગમ્ય છે અથવા વચન અગોચર છે જેવો આલાપ પદ્ધતિ પ્રશ્નની વાત. એટલે આપણે સ્થૂળ દ્રષ્ટાંત આપીએ છીએ, બાકી તો કેવળ જ્ઞાન ગોચર છે. આને વૃદ્ધિ એક પરિણમનની અંદર સિદ્ધે સિદ્ધિ, કેવળ જ્ઞાન સિવાય સિદ્ધિ કોઈને ન દેખાય. પર્યાય સાધક છે અને ગુણ સિદ્ધિ સાધ્ય છે. પછી ષડગુણી વૃદ્ધિ આનેનું સ્વરૂપ શું છે એવો પ્રશ્ન થયો, એટલે એવો પ્રશ્ન ઉઠાવ્યો છે. તેનું સમાધાન કે સિદ્ધ ભગવાન છે તેમને વિશે ષડગુણી આને વૃદ્ધિનું સ્વરૂપ કહીએ છીએ. એટલે સિદ્ધ ભગવાનની પર્યાયને લઈને ષડગુણી આને વૃદ્ધિનું સ્વરૂપ બતાવે છે કે સિદ્ધ પરમેશ્વર પોતાની શું હે ઉપરનું ફરીને લેવું છે. જો સૂક્ષ્મ ગુણનો પર્યાય ન હોય તો સૂક્ષ્મ ગુણનો અગુરુ લઘુ ગુણનો વિકાર તે ષડગુણ વૃદ્ધિ આની છે, તેને એની ઉપર તે કહીએ છીએ કે અગુરુ લઘુ ગુણની સિદ્ધિ પર્યાય વિના થતી નથી. એ જ પ્રમાણે સર્વગુણોમાં જાણો અગુરુ લઘુ ગુણનો વિકાર, વિકાર એટલે અહીંયા પર્યાય લેવો, એ કહ્યું હતું. વિકાર એટલે અહીંયા અશુદ્ધતા ન લેવું, પણ વિશેષ ભાવને પર્યાય કહે છે, તે ષડગુણી વૃદ્ધિ હાનિ છે. જો ષડગુણી વૃદ્ધિ હાનિ ન હોય તો અગુરુ લઘુપણો પણ ન હોય. જો તો અગુરુ ને અલઘુ ન થાય, ષડગુણ આનિ વૃદ્ધિ ન હોય તો અગુરુ કે અલઘુ ન થાય. અને જો સૂક્ષ્મ ગુણનો પર્યાય ન હોય તો સૂક્ષ્મ ન હોય. હવે અગુરુ લઘુ છે એ સૂક્ષ્મ છે, તો કે એ સૂક્ષ્મ ગુણના કારણે છે, અને તેથી કરીને જ્ઞાન પણ સૂક્ષ્મ છે, દર્શન પણ સૂક્ષ્મ છે, એ સૂક્ષ્મ ગુણનો ભાવ છે અથવા પર્યાય થાય છે એવો પ્રશ્ન થયો. તેનું સમાધાન કે સિદ્ધ ભગવાન છે તેમને વિશે ષડગુણી વૃદ્ધિહાનિનું સ્વરૂપ અહીંયા કહીએ છીએ. દાખલો આપીને છે છ લીધા છે કે સિદ્ધ પરમેશ્વર પોતાની શુદ્ધ સત્તા સ્વરૂપે પરિણમે છે એમ કહીએ ત્યારે તેમાં અનંત ગુણમાંથી એક સત્તા ગુણ આવ્યો, સિદ્ધ પરમેશ્વરની સત્તા લીધી. એ આત્માને અનંત ગુણ છે એમાં સત્તા નામનો એક ગુણ છે, તો એ સત્તા છે એ પોતાની શુદ્ધ સત્તા રૂપે જ્યારે પરિણમ્યો ત્યારે તેથી અનંત ગુણનો અનંતમો ભાગ થયો. જ્યારે પરિણમન થયું ત્યારે શું થયું કે અનંત ગુણનો અનંતમો ભાગ થયો. તે પરિણમનની વૃદ્ધિ અથવા ઉત્પાદ તેને અનંત ભાગ વૃદ્ધિ કહીએ. શું કહ્યું? એક સમયની સિદ્ધ પરમાત્માની સત્તા પકડો તો તે અનંતમય ભાગે સત્તા છે, માટે તેને અનંત ભાગ વૃદ્ધિ કહીએ. આ રીતે એક ભેગું પાડ્યો અનંત ભાગ વૃદ્ધિ. હવે અસંખ્યાત ભાગ વૃદ્ધિ કેવી છે કે તે સિદ્ધ ભગવાનમાં અસંખ્ય ગુણની વિવિક્ષા લઈને એમ કહેવું કે ભગવાન દ્રવ્યત્વ ગુણરૂપ પરિણમે છે ત્યારે તેમાં અસંખ્યમાંથી એક ગુણ આવ્યો, ત્યાં અસંખ્યાતનો ભાગ થયો. પેલા અનંતમાં લીધો, હવે અસંખ્યાત ગુણ લઈને કહીએ તો ત્યાં અસંખ્યાતનો ભાગ થયો, તે પરિણમનની વૃદ્ધિ તે અસંખ્યાત ભાગ વૃદ્ધિ કહીએ. અપેક્ષા પકડીને હવે સિદ્ધ ભગવાનના આઠ ગુણ છે, મુખ્ય આઠ ગુણ. તેમાં કહેવું કે સિદ્ધ સંકિત રૂપે પરિણમે છે. ઓલામાં અસંખ્યાતમાં દ્રવ્યત્વ ગુણ લીધો, અનંતમાં સત્તા લીધી, અસંખ્યાતમાં દ્રવ્યત્વ ગુણ લીધો, હવે આઠ ગુણમાં સંકિત નામનો ગુણ લીધો. ત્યાં આઠ ગુણમાંથી એક ગુણ આવ્યો એટલે સંખ્યાતમાં ભાગ થયો, તે પરિણમનની વૃદ્ધિ તે સંખ્યાત ભાગ વૃદ્ધિ છે. તે સિદ્ધ સિદ્ધે આઠ ગુણ રૂપ પરિણમે છે ત્યારે આઠ ગુણ પરિણમનની વૃદ્ધિ થઈ, તે સંખ્યાત ગુણ વૃદ્ધિ થઈ. સંખ્યાત ભાગ લીધી, હવે સંખ્યાત ગુણ લીધી. અને શું લીધું? ભાગ કરીને ઉતરતી વાત લીધી, હવે ગુણ કહીને ચડતી વાત લેશે. કે પહેલાં આઠ ગુણમાં વૃદ્ધિ થઈ, પછી સીધ અસંખ્યાત ગુણ રૂપે પરિણમે છે, ત્યારે અસંખ્યાત ગુણની પરિણમની વૃદ્ધિ થઈ, તે અસંખ્ય ગુણની વૃદ્ધિ થઈ. એવી રીતે સીધ અનંત ગુણ રૂપ પરિણમે છે, તે અનંત ગુણ પરિણમની વૃદ્ધિ થઈ, તે અનંત ગુણ વૃદ્ધિ કહીએ. એમ એક દ્રવ્યની પર્યાયમાં છ પ્રકારની વૃદ્ધિ વડે પરિણમન વસ્તુમાં લીન થઈ ગયા, છ પ્રકારની વૃદ્ધિ વડે પરિણામ વસ્તુમાં લીન થઈ ગયા, ત્યારે ષટ પ્રકાર હાનિ અથવા વ્યય કહીએ. છ પ્રકારની વૃદ્ધિ વડે પરિણામ વસ્તુમાં લીન થયા, એ લીન થઈ ગયા ત્યારે પરિણામની હાનિ થઈ ગઈ, ત્યારે એને હાનિ કહી દઈએ. એ છ પ્રકારની હાનિ થઈ ગઈ, છ પ્રકારની વૃદ્ધિ થઈ ને છ પ્રકારની હાનિ થઈ, હાનિ એટલે નાશ થયો, વ્યય થયા. ઉત્પાદને વૃદ્ધિ થઈ, ઉત્પાદને અહીંયા વૃદ્ધિ કહી, વ્યયને અહીંયા હાનિ કહી. એ રીતે છ પ્રકારે વૃદ્ધિ, છ પ્રકારે હાનિ, એમ સદગુણ હાનિ વૃદ્ધિ છે. આ સ્થૂળ દ્રષ્ટાંત છે. સૂક્ષ્મ પરિણમન તો કેવો જ્ઞાન પૂછક છે. એમ છે અગુરુ લઘુગુણની વસ્તુની સિદ્ધિ છે, તેથી ગુણની સિદ્ધિ ગુણ પર્યાયથી છે. ગુણની સિદ્ધિ ગુણની પર્યાયથી છે. કોઈ પણ ગુણની સિદ્ધિ ગુણની પર્યાયથી છે. દ્રવ્યની સિદ્ધિ દ્રવ્ય પર્યાયથી છે, દ્રવ્યની પર્યાયથી છે. પર્યાયની સિદ્ધિ દ્રવ્ય ગુણથી છે, અને પર્યાય દ્રવ્ય ગુણ વડે સિદ્ધ થાય છે. તો દ્રવ્ય ગુણ ન હોય તો પર્યાય સિદ્ધ થઈ શકે નહીં. દ્રવ્ય પર્યાયની સિદ્ધિ દ્રવ્યથી છે, દ્રવ્ય અને પર્યાયની સિદ્ધિ દ્રવ્યથી છે, અને ગુણ પર્યાયની સિદ્ધિ ગુણથી છે. દ્રવ્ય પર્યાય એટલે દ્રવ્યની પર્યાયની સિદ્ધિ દ્રવ્યથી છે. ગુણ પર્યાયની એટલે ગુણની પર્યાયની સિદ્ધિ ગુણથી છે. અને દ્રવ્યમાંથી જ પર્યાય ઉઠે છે. જો દ્રવ્ય ન હોય તો પરિણમન ઉઠે નહીં. પહેલાં એમ લીધું કે દ્રવ્યની સિદ્ધિ ગુણ પર્યાયથી છે, પર્યાયની સિદ્ધિ દ્રવ્ય ગુણથી છે, અને દ્રવ્ય પર્યાયની સિદ્ધિ દ્રવ્યથી છે. એવી જ રીતે ગુણ પર્યાયની સિદ્ધિ ગુણથી છે. સામે સામે પરસ્પર લઈ લે છે. પહેલા તો એમ લાગ્યું કે વાક્યમાં કઈ લીધા વગર સીધું છે, કેમ લીધું છે? આ વૃદ્ધિ હાનિ થાય છે ત્યારે અલઘુ ગુણ રહે છે. અગુરુ લઘુ ગુણથી વસ્તુની સિદ્ધિ છે, અગુરુ લઘુ ગુણથી વસ્તુની સિદ્ધિ છે. તો આ વૃદ્ધિ હાનિ થાય છે ત્યારે અલઘુ ગુણ રહે છે. વાક્ય જ છૂટી ગયું હશે એમ થાય છે. એટલું છે લીધું છે એટલે આમાં છૂટી ગયું હશે, એક લાઈન છૂટી ગઈ હશે. પહેલાં એમ લાગ્યું કે કેમ મૂકે છે, શુદ્ધિ પત્રકમાં હોય તો જોઈ જોઈએ. 30મું પાનું નથી, શુદ્ધિ પત્રકમાં 30મા પાના ઉપર કાંઈ નથી. 18 પછી 37મું પાનું છે. આખું વાક્ય છૂટી ગયું લાગે છે. દ્રવ્યની સિદ્ધિ દ્રવ્ય પર્યાયથી એટલે દ્રવ્યની પર્યાયથી છે. પર્યાયની સિદ્ધિ દ્રવ ગુણથી, એટલે દ્રવ અને ગુણથી છે. દ્રવ અને પર્યાયની સિદ્ધિ દ્રવથી છે, ગુણને ગુણ પર્યાયની સિદ્ધિ ગુણથી છે. એટલે ગુણની પર્યાયની સિદ્ધિ દ્રવની પર્યાયની સિદ્ધિ દ્રવથી છે અને ગુણની પર્યાયની સિદ્ધિ ગુણથી છે. દ્રવમાં જ પર્યાય ઉઠે છે, જો દ્રવ ન હોય તો પરિણામ ઉઠે નહીં. દ્રવ વગર પરિણમે, દ્રવ વગર પરિણમે દ્રવરૂપ કઈ રીતે હોય? જો દ્રવ પરિણમા વગરનું હોય તો એ દ્રવરૂપ કેવી રીતે હોય? માટે એને દ્રવ કહેવું એ જ બરાબર નથી. પરિણમા વગર દ્રવ કેવી રીતે હોય? માટે દ્રવથી પર્યાયની સિદ્ધિ છે. જો જ્ઞાન ગુણ ન હોય તો જાણવા રૂપ કઈ રીતે પરિણમે? જો જ્ઞાન ગુણ ન હોય તો એ વસ્તુ આત્મા જાણવા રૂપ કઈ રીતે પરિણમે? આત્મામાં જ્ઞાન ગુણ હોય જ નહીં તો. ગુણ દ્વારા પરિણતી છે, એમ ગુણના દ્વારા ગુણ વડે પરિણતી થાય છે. જેમ દ્વાર ન હોય તો દ્વારમાં પ્રવેશ ક્યાંથી થાય? એમ ગુણ ન હોય તો ગુણ પરિણામ પણ ન હોય. જો સૂક્ષ્મ ગુણ ન હોય તો સૂક્ષ્મ ગુણનો પર્યાય ક્યાંથી થાય? આ પ્રમાણે સર્વ ગુણ વિશે જાણો. ગુણ પરિણતિ ગુણમય છે, ગુણની જે પરિણતિ છે તે ગુણમય છે. એમ કહીને એ મથાળું બાંધ્યું છે કે ગુણની સિદ્ધિ છે એ પર્યાયથી થાય છે. અથવા વ્યક્ત છે, જ્ઞાન પ્રગટ છે, એક શબ્દ નથી વાપરો, પ્રગટ છે, સાકાર રૂપ છે અને અનુભવ ગોચર છે. ત્રણ શબ્દો વાપર્યા છે, પ્રગટ છે, સાકાર છે અને અનુભવ ગોચર છે. દર્શન અને જ્ઞાનમાં પણ જ્ઞાન સાકાર છે, પ્રગટ અનુભવ ગોચર છે. અહીંથી ગુરુદેવે વાત લીધી છે કે જેવું આ લક્ષણ પર્યાયમાં પ્રગટ છે તેવું જ દ્રવ ગુણમાં પર્યાયમાં વ્યાપક છે એમ કીધું હતું. જ્ઞાન સાકાર છે અને પ્રગટ અનુભવ ગોચર છે, તેના દ્વારા જ આત્મા ઓળખી શકાય છે, બીજી કોઈ રીતે આત્મા ઓળખી શકાતો નથી. એમાં એમ કહ્યું કે જેવી રીતે આ લક્ષણ પર્યાયમાં વ્યક્ત છે એ જ સ્વભાવનું લક્ષણ દ્રવ ગુણમાં અવ્યક્ત છે. એ રીતે સ્વભાવ દ્રવ ગુણ પર્યાયમાં વ્યાપેલો છે, પણ પ્રગટ પર્યાયથી અનુભવ ગોચરપણાથી તે પકડી શકાય છે, અનુભવથી તે પકડી શકાય છે અને તે જે દ્રવગુણમાં અવ્યક્ત છે એનો પણ નિર્ણય થઈ શકે છે. નહીતર જે દ્રવગુણમાં અવ્યક્ત હોય એનો અનુમાન કરવો પડે અને કલ્પના કરવી પડે, તે કરી શકાય છે. એવી રીતે જ્ઞાન લક્ષણથી સ્વભાવને નિશ્ચય થઈ શકે છે, આત્માનો નિશ્ચય થઈ શકે છે, ઓળખી શકાય છે. ઓળખવાના વિષયમાં જે સમર અધિકારની ગાથા છે એમાં આગળ જે સ્પષ્ટીકરણ આપ્યું છે એ બહુ સરસ આપ્યું છે કે જેમ એક આકાશને લક્ષમાં લેવામાં આવે તો દશે દિશાની અંદર આકાશ એટલું બધું વ્યાપક હોવાથી તે કોઈના આધારે આકાશ રહ્યું છે એવા ભિન્ન આધારની અપેક્ષા જ્ઞાનમાં આવતી નથી. એવી જ રીતે આત્માને ભિન્ન આધારની જ્ઞાન જ્ઞાનમાં જ રહ્યું છે. જાણન ક્રિયાથી જ્ઞાનનો જે પત્તો લાગ્યો એ જ્ઞાન જ્ઞાનમાં જ રહ્યું છે અને રાગાદીના આધારે જ્ઞાન નથી. એવું જ્યારે ભિન્ન આધારની જ્ઞાનને અપેક્ષા ઉદ્ભવ થતી નથી ત્યારે ખરેખરો જ્ઞાન સ્વભાવનો નિર્ણય થાય છે. આ એક બહુ સારી વાત ત્યાં કરી છે. જ્યાં સુધી નિરપેક્ષ જ્ઞાનની સિદ્ધિ જ્ઞાનથી જ્ઞાનમાં ન થાય, એ નિર્ણય કરનાર જ્ઞાન છે, એટલે જ્ઞાન પોતે પોતાથી પોતામાં નિર્ણય કરે છે, અને એને કોઈ ભિન્ન આધારની અપેક્ષા નથી એવું જ્યારે બરાબર એને પોતાનું સ્વરૂપ સમજાય છે ત્યારે એને સ્વભાવનું અનંતુ સામર્થ્ય સમજાય છે. આ વિશ્વમાં મારું જ્ઞાન તત્વ છે એ કોઈના કોઈની અપેક્ષા વિના અનાદિ અનંત ટકી રહ્યું છે. મારી હૈયાતી અનાદિ અનંત કોઈની અપેક્ષા રાખતી નથી એવી મારી હૈયાતી છે, એવી મારી સત્તા છે. અનંતુ સામર્થ ત્યાંથી પકડાય છે. સામર્થ્યની અનંતતા ભાષી એને શક્તિની અનંતતા ભાષી એને એનો એટલો જ મહિમા આવે. ભાસવું જોઈએ, લાગવું જોઈએ, ત્યાં ભાસવો શબ્દ વાપરો છે. ત્યાં સમયસારની અંદર ટીકામાં ભાસે છે એવો શબ્દ વાપરો, એટલે લાગે છે. લાગે એટલે ખલાસ થઈ ગયા. જ્યાં સુધી લાગતું નથી ત્યાં સુધી અપેક્ષા લાગ્યા કરે છે કે મને રાગની અપેક્ષા છે, રાગને રાગના વિષયની અપેક્ષા છે, રાગના વિષયને એ વિષયની પ્રાપ્તિ કરવા માટે જે જે સાધનો જોઈએ એની અપેક્ષા છે, એમાં આખા જગતની અપેક્ષા છે, કોઈ વાત બાકી નથી રહેતી. એટલે કાં તો જીવ પોતાને પૂરેપૂરો નિરાધાર કલ્પે છે અને પોતે પોતાને પૂરેપૂરો નિરાધાર સમજીને નિરાધાર ભાસીને નિરાધાર લાગે છે એટલે આધાર શોધા શોધવા માટે મથા જ કરે છે. બારમાધાર શોધવા માટે એનો પુરુષાર્થ વર્ત્યા જ કરે છે, કેમ કે પોતાને પોતે નિરાધારપણે લાગી રહ્યો છે. જ્યારે પોતે પોતાને કોઈના આધારની જરૂર નથી એવો લાગે ત્યારે એને ક્યાંય બારમા પુરુષાર્થ કરવાનો પછી જોર આવતું નથી, પુરુષાર્થ કરવાની એને કોઈ અપેક્ષા રહેતી નથી. જોવે છે કે મારું સર્વસ્વ અને સંપૂર્ણપણું પૂરેપૂરા સામર્થ્યથી હું મારામાં ભરેલો છું, એટલે એને ક્યાંય લાચારી કે પાંગળાપણો આધાર લેવાની પરિસ્થિતિ ઊભી થતી નથી. એ પુરુષાર્થને બહાર જતો અટકાવે છે અને અંતર્મુખ થવાની મોકળાશ કરી દે છે. એ અહીંયા ગુણની સિદ્ધિ પર્યાયથી છે, એટલે સ્વભાવને શોધવો હોય તો પર્યાય સિવાય બીજે સ્વભાવ નહીં જડે. પ્રગટ પર્યાય સિવાય સ્વભાવ પ્રગટપણે જાણવા નહીં મળે. અપ્રગટ સ્વભાવને પણ પ્રગટપણે જાણવો હોય તો પરિણામથી જ જાણી શકાશે. એટલા માટે સમર અધિકારમાં જાણન ક્રિયા એવો શબ્દ વાપર્યો છે. જાણન જ્ઞાન શબ્દમાં જાણન ક્રિયા એવો શબ્દ વાપર્યો છે, કેમ કે પરિણામ લેવું છે સ્વભાવની સિદ્ધિ કરવા માટે. ગુણ પરિણતિ ગુણમય છે, એટલે ગુણથી તન્મય છે એમ કે જુદા નથી. પરિણામ અને સ્વભાવ જુદા નથી એમ કે મય એટલે તન્મય અભેદતા સાથે, એટલે ત્યાંથી મળે છે એનું કારણ એ છે. પરિણામમાંથી સ્વભાવ જડે છે એનું કારણ એ છે કે ત્યાં તન્મયપણો છે માટે ત્યાંથી મળે છે. એક તો જ્ઞાન જ સાધન છે એમ લીધું પંચાધ્યાયી કારે, જ્ઞાનમ એકમ સાધનમ સાધનાદિ વિધૌચિત સ્વાનુભૂતિ એક હેતુશ્ચ તસ્માત તત્ પરમ પદમ, એ ત્યાં લીધું પંચાધ્યાયીમાં 401. પરિણમન શક્તિ દ્રવ્યમાં છે, એટલે અહીંયા એમ લેવું છે પરિણમન શક્તિ જે છે એ ગુણમાં નથી દ્રવ્યમાં છે એમ કે ગુણમાં નથી એમ નિષેધ કરવો છે. કેમ કે શક્તિ ગુણને બીજી શક્તિ ન હોય, બધી શક્તિઓ દ્રવ્યને હોય. જ્ઞાન શક્તિ દ્રવ્યને હોય અને પરિણમન શક્તિ પણ દ્રવ્યને હોય, દ્રવ્યત્વ શક્તિ પણ દ્રવ્યને હોય. ગુણને બીજી ગુણની શક્તિ ન હોય એમ લેવું છે. કોઈ પ્રશ્ન કરે છે કે આ દ્રવ્યાનો યોગ છે ને, દ્રવ્યાનો યોગમાં તો જરા સૂક્ષ્મતાથી આવવાની છે. કોઈ પ્રશ્ન કરે છે કે ગુણ દ્વારથી જે પરિણતિ ઉપજી તે ગુણની છે કે દ્રવ્યની, અને એક પ્રશ્ન ઉઠાવ્યો છે કે ગુણના દ્વારેથી જે પરિણતિ ઉપજી તે ગુણની છે કે દ્રવ્યની. જો ગુણની હોય તો ગુણો અનંત છે, તેથી પરિણતિ પણ અનંત હોય, અને જો તે પરિણતિ દ્રવ્યની હોય તો ગુણ પરિણતિ કહો છો શા માટે? ક્રોસ કર્યો. તેનું સમાધાન કે એ પરિણમન શક્તિ દ્રવ્યમાં છે, પરિણમવાની શક્તિ તો દ્રવ્યમાં છે, પછી એ બધી આખા દ્રવ્યમાં વ્યાપેલી હોવાથી દરેક ગુણને તે પરિણામ આવે છે એમ કેવું છે. દરેક ગુણને કેમ પરિણામ આવે છે? કે પરિણમન શક્તિ દ્રવ્યમાં છે, માટે અનંતા ગુણોને તે પરિણામ આવી દેશે, જ્ઞાનને પરિણામ આવશે, દર્શનને પરિણામ આવશે એમ એમ કેવું છે. એ પરિણમન શક્તિ દ્રવ્યમાં છે, અને દ્રવ્ય છે તે ગુણોનો પુંજ છે, તે પોતાના ગુણરૂપે પોતે જ પરિણમે છે. દ્રવ્ય પોતે જ પોતાના ગુણરૂપે પરિણમે છે, તેથી ગુણમય પરિણમતા તેને ગુણ પર્યાય કહીએ, અને પછી જે તે ગુણ દ્વારા પરિણતિ ઉપજી તેને ગુણ પર્યાય કહેવામાં વાંધો નથી. પણ શક્તિ એક શક્તિને બીજી શક્તિ નથી એ જાણીને સમજીને કહેવું, નહીતર કથન સાચું નથી, સાચું કહીએ તો સાચું નથી એમ કહો. તેથી દ્રવ્યની પરિણતિ ગુણની પરિણતિ એમ તો કહીએ છીએ, દ્રવ્યની પરિણતિ અને ગુણની પરિણતિ એમ કહેવાય તો છે, પરંતુ આ પરિણમન શક્તિ દ્રવ્યમાંથી ઉઠે છે, ગુણમાંથી નહીં એમ કહેવું છું. એ સમજીને કહો, ગુણની પરિણતિ કહેવું હોય તો કહો, પણ શક્તિ દ્રવ્યની છે એમ સમજીને કહો. સમજીને કહો, પછી કહેવામાં દોષ નથી, ભાષાને દોષ નથી. એની સાક્ષી સૂત્રજી તત્વાર સૂત્રમાં દીધી છે કે દ્રવ્યાશ્રયા નિર્ગુણા ગુણાહા, તત્વાર સૂત્રના 5મા અધ્યાયનું 41મું સૂત્ર છે કે દ્રવ્યના આશ્રયે ગુણો રહે છે, ગુણના આશ્રયે કોઈ બીજો ગુણ રહેતો નથી. નિર્ગુણા ગુણાહા, દ્રવ્યાશ્રયા ગુણાહા, નિર્ગુણા ગુણાહા, બીજી વખત ગુણો ગુણાહા છે તે અધ્યાર રહે છે. દ્રવ્યાશ્રયા ગુણાહા, ત્યાં ગુણાહા અધ્યાર છે. નિર્ગુણા ગુણાહા, ગુણના આશ્રયે ગુણ હતા નથી. દ્રવ્યના આશ્રયે ગુણ છે અને ગુણના આશ્રયે ગુણ નથી. પછી ગુણ પર્યાયવત દ્રવ્યમ, ગુણ પર્યાય વાળું દ્રવ્ય છે એમ પણ કહ્યું છે. પર્યાય વાળું દ્રવ્ય જ કહ્યું છે, પણ ગુણ નથી કહ્યો. ગુણ પર્યાયવત દ્રવ્યમ, ગુણ વાળું પણ દ્રવ્ય છે અને પર્યાય વાળું પણ દ્રવ્ય છે. પર્યાય વાળો ગુણ છે એમ નથી કીધું, એમ કીધું દલીલ કેવી રીતે કાઢી છે? ગુણ પર્યાયવત દ્રવ્યમાં તો બંનેને દ્રવ્યની જ અપેક્ષા લગાડી છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જ્ઞાન સૂક્ષ્મ, સર્વગુણ સૂક્ષ્મ, એ સૂક્ષ્મગુણના પર્યાયો છે, ગુણોમાં આ સૂક્ષ્મપણું સૂક્ષ્મગુણનું છે કે દ્રવ્યનું છે? જો દ્રવ્યનું છે તો સૂક્ષ્મગુણના આનંદ પર્યાય શા માટે કયા, અને જો સૂક્ષ્મગુણનું છે તો તેને દ્રવ્યની પરિણતિ શા માટે કહો છો? આપણું જ્ઞાન સૂક્ષ્મ, દ્રવ્ય ગુણ, દર્શન સૂક્ષ્મ એમ લીધું ને, ઓકે, પણ એ સૂક્ષ્મ ગુણ તો દ્રવ્યનો છે, અને તેથી આખું દ્રવ્ય સૂક્ષ્મ હોવાથી આખા દ્રવ્યના જેટલા ગુણ હોય એ બધા સૂક્ષ્મ થઈ જાય એમ કહેવું છે. પછી ભેદથી સમજીને કયો હવે કે જ્ઞાન સૂક્ષ્મ, દ્રવ્ય ગુણ, દર્શન સૂક્ષ્મ, અગુરુ લઘુ સૂક્ષ્મ, પણ મૂળ વાત તો આખા દ્રવ્યને સૂક્ષ્મ કરનાર તો સૂક્ષ્મ ગુણ એક જ છે. પછી આખા ગુણના જેટલા ગુણ હોય એ બધાને એ સૂક્ષ્મ કરી નાખે છે, કેમ કે અનંત ગુણોનો સંજીતે દ્રવ્ય છે. માટે એ રીતે સમજીને કયો તો પછી વાંધો નથી કે જ્ઞાન સૂક્ષ્મ, દર્શન સૂક્ષ્મ, એમ અનંત ગુણો સૂક્ષ્મ એમ સમજીને કયો તો વાંધો નથી. પણ મૂળ વાત તો જેમ પરિણમન શક્તિ દ્રવ્યની છે એમ દ્રવ્ય સૂક્ષ્મત્વ શક્તિ પણ દ્રવ્યની જ છે એમ કેમ. એ ચારે બાજુથી લઈને બહુ સારી રીતે આ દ્રવ્યાનું યુગના વિષયને ચિદવિલાસમાં સૂક્ષ્મ કર્યો છે. ચારે બાજુથી લઈને એને ગુણોથી એ વાત લઈને સ્પષ્ટ કરી છે કે ગુણ એટલે શું, કે દ્રવ્યની શક્તિ છે. ગુણ એટલે કોઈ જુદી વસ્તુ નથી, એ દ્રવ્યની જ એક શક્તિ છે, અને એને લઈને બધી શક્તિઓ તે ગુણમય જોવામાં આવે છે, કેમ કે એ આખા દ્રવ્યમાં વ્યાપેલો છે, એટલે એનું રૂપ બધા ગુણમાં મળે છે. બહુ સ્પષ્ટ કર્યું છે એ અનેક પ્રકરણો લઈને દ્રવ્યાનુયોગના વિષયને, દ્રવ્યગુણ પર્યાયને બહુ સ્પષ્ટ કર્યું છે. સ્વરૂપ ઘણું સ્પષ્ટ કર્યું છે, જે કાર્યકારણના દ્રષ્ટિકોણથી સ્વરૂપ સ્પષ્ટ કરે છે. એવી રીતે સદઉત્પાદને, સદઉત્પાદ તો પ્રવચન સારનો 111-112 ગાથાનો વિષય જ છે, એ પણ એમને આમાં લીધો છે. કાલે પ્રશ્ન ફરીને લેશું. એટલે ગુણ પર્યાય દ્રવ્ય લીધું એટલે શું છે કે દ્રવ્યને પર્યાય વાળું લીધું છે, ગુણને પર્યાય વાળું નથી લીધો એમ કીધું. ગુણ પર્યાયવત દ્રવ્યમ, તો દ્રવ્ય છે એ ગુણો વાળું છે અને પર્યાય વાળું છે, પણ ગુણો પર્યાય વાળા છે એમને કહ્યું, એમ કે છે દ્રવ્ય પર્યાય વાળું છે એમ કહ્યું. એવી ચોખવટ કરવી છે એમાં, એ પ્રકારની સ્પષ્ટતા છે.